इंद्रिय आनंद पर्याय आनंद सागर आ भगवान आत्मा में बेसी ने એટલે એકાગ્ર થઈને અભેદ થઈને જેટલી એની પોતાની યોગ્યતા છે એટલો આનંદ ભોગવી લે છે. બોલો તો આનંદનો સાગર દરિયો છે, એટલો દરિયો આમાં નથી આવતો. પણ જેટલી પોતાની એકાગ્રતા અને યોગ્યતા છે એટલો જ આનંદ એમાં પ્રગટ થાય છે. આનંદ ભોગવીએ છે, જેમાં આનંદ આવે છે એ પર્યાય આનંદને ભોગવીએ છે. આત્મા આનંદને ભોગવે છે એમ એમાં ના આવ્યું. આનંદની પર્યાયમાં જેટલી યોગ્યતા છે એટલો આનંદ આવે છે અને ભોગવીએ છે. ભોગવતી જાય છે અને વ્યય થતી જાય છે, ભોગવતી જાય છે અને વ્યય થતી જાય છે. આનંદ સાગર તો એવો ને એવો પરમાત્મા બિરાજમાન છે. જેટલી એકાગ્રતા થાય છે એટલી માત્રામાં જ આનંદ આવે છે અને તત્સમયની યોગ્યતા પ્રમાણે જ એમાં આનંદ આવે છે. અને એ સમયે જેટલો આનંદ આવે છે એટલો પર્યાય ભોગવીએ છે. એ પર્યાયનો વ્યય થઈ અને બીજી પર્યાયમાં વૃદ્ધિગત આનંદ આવે તો એટલો આનંદ ભોગવે છે. એમ ભોગવતો જાય છે પર્યાયને આનંદને અને વ્યય થતી જાય છે, ભોગવીને વ્યય થાય છે, ભોગવીને વ્યય થાય છે. તો નિયમ તો અતિન્દ્રિય આનંદ પર્યાય આનંદ સાગર આ ભગવાન આત્મામાં બેસીને એટલે એકાગ્ર થઈને તન્મય થઈને તદ્રુપ લીન થઈને બેસીને એટલે સ્થિર થઈને એમાં લીન થઈને જેટલી એની યોગ્યતા છે ઓની શક્તિ તો પરિપૂર્ણ છે પણ દેવા લેવાનો વ્યવહાર નથી. ભગવાન આત્મા એનો દાતા નથી તો પૂરો આનંદ આપી દે ને. એ કઈ લોભ કરે પણ દેવા લેવાનો વ્યવહાર એમાં દરેક પટાઈ વચ્ચે નથી. જેટલી એની પોતાની યોગ્યતા છે તત્સમયની યોગ્યતા પર્યાયનો અહેતુક સટકારક છે એમાં એ પર્યાયની યોગ્યતા છે. એની પોતાની યોગ્યતા છે એટલો આનંદ ભોગવીએ છે. આનંદ ભોગવીને વ્યય થાય છે, આનંદ ભોગવીને ઉત્પાદન 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 કરે છે. એ પોતાની યોગ્યતા અનુસાર આનંદ ભોગવીએ છે પણ એ સમયે આ આનંદ સાગર આત્મા એવો ને એવો એમ ને એમ રહે છે. એવો ને એવો અને એમ ને એમ. એવો ને એવો એટલે જેટલો એમાં આનંદ પરિપૂર્ણ છે એવો ને એવો અને એમ ને એમ એમાં કઈ ઘટતું હોતું નથી. એમ ને એમ જે આનંદ ની પર્યાય આનંદ લે છે એની પૂર્વે જેવો હતો એવો જ એટલો ને એટલો પર્યાયમાં આનંદ આવે તો પણ એટલો ને એટલો ને એમ ને એમ લે છે. આનંદ સમય સમયનું પોતાની યોગ્યતાથી ભોગવાઈ જાય છે. આનંદ સમય સમયનું પોતાની પર્યાયની યોગ્યતાથી ભોગવાઈ જાય છે. કેમ કે પર્યાય આનંદને ભોગવે છે, પર્યાય પ્રગટ થયેલા આનંદને ભોગવે છે. શક્તિને પર્યાય ભોગવે નહીં, વ્યક્તિને ભોગવે છે. જેટલો પર્યાય માનત આવે એટલો ભોગવટો છે. શક્તિ તો પરિપૂર્ણ આનંદ ભરી છે એ ભોગવાય. જેવું દ્રવ્યમાં આનંદ પરિપૂર્ણ આનંદ ભેરું છે એવું જ અનંત પરિપૂર્ણ આનંદ જ્યારે પર્યાયમાં પ્રગટ થાય છે. પૂર્ણ પર્યાય પ્રગટ થશે જ્યારે. અત્યારે તો એટલું આનંદ પ્રગટ નથી થયો. જેટલું દ્રવ્યમાં છે એના અનંતમાં ભાગે દ્રવ્યમાં પર્યાયમાં આનંદ આવ્યો છે. પૂરો આનંદ નથી આવ્યો પ્રાથમિક દશામાં. પણ હવે જ્યારે પૂર્ણ દશા થશે જેવું દ્રવ્યમાં આનંદ પરિપૂર્ણ આનંદ ભર્યું છે એવું જ અનંત પરિપૂર્ણ આનંદ જ્યારે પર્યાયમાં પ્રગટ થાય છે ત્યારે મને આનંદ આવ્યો એવો વિચાર આવતો નથી. અનંત કાળ સુધી દ્રવ્ય પર્યાય બંને એક જેવા દેખાય છે. આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. જો એનું સાધકનું સ્વરૂપ કહ્યું અને પછી મોક્ષનું સ્વરૂપ કહ્યું. પર્યંત અને સિદ્ધ બે દશા આવી. તો સાધકમાં તો એવો વિચાર ચાલે છે અંદરમાં, પણ પરિપૂર્ણ થયા પછી ત્યારે મને આનંદ આવ્યો એવો વિચાર, માનસિક વિચાર હોતો નથી. મન પાપે વિશ્રામ એવો વિચાર આવતો નથી. વિચાર જ નથી ત્યાં, મન જ નથી. પછી વિચારનો પ્રશ્ન ક્યાં છે? એકાકાર થઈને અનુભવે છે. અનંત કાળ સુધી દ્રવ્ય પર્યાય બંને એક જેવા જ દેખાય છે. એક દેખાય છે એમ ન કહ્યું, એક જેવા દેખાય છે. એક જેવા દેખાય છે એનો અર્થ એ કે ભિન્ન ભિન્ન જે છે, ઉત્પાદને ધ્રુવ ઉત્પાદને ધ્રુવ. એક જેવા દેખાય છે તો પણ એક થઈ શકતા નથી. ભેદ છે પણ ભેદ દેખાતો નથી. ભેદ પાસો તો નહીં, કરતા કર્મ ક્રિયા ભેદ નહીં પાસો. દ્રવ્ય પર્યાય બંને એક જેવા જ દેખાય છે. કેમ કે ઓલો વિચાર નીકળી ગયો ને, વિચાર નીકળી ગયો એટલે એક જેવા દેખાય છે. અનન્ય આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. ઓલું સાધકનું સ્વરૂપ છે, સમય દ્રષ્ટિનું ચોથે પાંચમે છઠેનું, અને આ પરિપૂર્ણ કેવળ જ્ઞાન થાય. કેમ કે ઓમાં તો એમ કે આનંદ સાગર હતો, એમાં એકાગ્ર થતા જેટલો આનંદ પર્યાયમાં આવે એટલો ભગવટો હતો. બીજા પોલમાં એમ કહ્યું કે દ્રવ્ય પરિપૂર્ણ છે તો પર્યાયમાં પણ પરિપૂર્ણ આનંદ આવે છે. એમ એવી શક્તિ, એવી વ્યક્તિ, એવી યોગ્યતા પ્રગટ થાય છે પર્યાય. એમાં અનંત એમ દ્રવ્યના વિશેષણમાં પણ અનંત કહ્યું, જેવું દ્રવ્યમાં અનંત પરિપૂર્ણ આનંદ છે એવું જ અનંત પરિપૂર્ણ આનંદ એમ. અધૂરું નહીં, પરિપૂર્ણ આનંદ. જેવું દ્રવ્યમાં પરિપૂર્ણ છલોછલ છે એ જ પ્રકારે પર્યાયમાં પૂરો આનંદ આવે છે. દ્રવ્ય અને પર્યાય બે સમાન થાય છે. કેવળ જ્ઞાન થતા દ્રવ્ય અને પર્યાય જ્ઞાનથી સમાનતા, અનંતથી સમાનતા, વીર્યથી પણ સમાનતા, બધા ગુણો પરિપૂર્ણ તો બધી પર્યાય પરિપૂર્ણ થાય તો સમાનતા છે. એક પૂર્ણ ને એક અપૂર્ણ એમ ન હોય. સાધક દશામાં હોય, ગુણ પરિપૂર્ણ હોય અને પર્યાય અપૂર્ણ હોય એમ હોય, પણ મોક્ષ થાય એનો બધું પરિપૂર્ણ. પરિપૂર્ણ આનંદ પરિપૂર્ણ, જ્ઞાન પરિપૂર્ણ, પર્યાય પણ પરિપૂર્ણ. સાધક ની વાત કરી અને પછી પરમાત્મા ની વાત કરી. ગુરુદેવ યોગ્યતા, યોગ્યતા બહુ શબ્દ વાપરતા હતા પેલા શરૂઆતમાં. ગુરુદેવ નો ઉદય થયો ને વ્યાખ્યાન આપતા હતા, પર્યાય યોગ્યતા પણ થાય છે. એમાં હિન્દુસ્તાનમાંથી બહુ વિરોધ આવતો હતો કે ઉસકો ઉસકે પાસ કોઈ જવાબ નહીં હે ને, ઇસલિયે યોગ્યતા કરકે ટાળ દેતા હૈ. હા, ઉસકે પાસ કોઈ જવાબ નહીં હે. કરતા બુદ્ધિ વાળાને યોગ્યતા શબ્દ ખટકે, તો સમયની યોગ્યતા પ્રકારે અહીંયા એ જ આવ્યું કે એની યોગ્યતા અનુસાર આનંદ ભોગવે છે એકાગ્ર થઈને, એમાં બેસીને, એમાં લીન થઈને. એમ બેસીને એટલે એમાં લીન થઈને, એકાગ્ર થઈને યોગ્યતા અનુસાર. સાધકની દિશા કહે. પછી કેવળી દશા જેવું દ્રવ્ય એવું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વિધિ પ્રગટ થાય છે. એ અનંત કેમ પ્રગટ થાય છે કે ગુણ પણ અનંત આનંદ રૂપ છે, જ્ઞાન પણ અનંત આનંદ રૂપ છે. જે હું એમાં અનંત છે એવું આમાં અનંત, એટલે માત્ર 100% જે છે એમાં 100% એમ 100%. પણ આ એક સમયની પર્યાય છે, ઓલું ટ્રિકાળી દ્રવ્ય છે, બસ એટલું જ. પણ એમાં આનંદમાં અધૂરા નથી આવતી. આનંદ અધૂરો હોય કે જ્ઞાન અધૂરું હોય તો સાધ્ય ન કહેવાય, સાધક કહેવાય. સાધકમાં પૂર્ણતા હોય, સાધ્ય થાય મોક્ષ, પરિપૂર્ણતા કૃતિકૃત થઈ.
વૈસે દ્રષ્ટિમાં તો પૂર્ણાનંદ આતા હે ના, પૂરા આનંદ મે આત્મા.
હા હા, આતા.
પણ એ તો એની યોગ્યતા થી, એની જેટલી યોગ્યતા છે એટલો ભોગવાય છે,
ભોગવાય છે બસ.
બાકી ઇસકા ઇરાદા તો પૂરા કોઈ આમ,
હા,
લેને કા હે ના,
લેને કા હે પૂરા, મગર પૂરા લેને કી એ સમય કી યોગ્યતા નહીં હે, બસ ઇતના હી. પૂરા ક્યુ નહીં લેતી હે કે પ્રશ્ન નહીં, યોગ્યતા
નહીં, યોગ્યતા કોઈ જવાબ નહીં હે ના, કેટલી હે યોગ્યતા.
અને યોગ્યતા યોગ્યતા કયો છો, પ્રતિબંધ કારણ એનો સદભાવ છે એમ કયો ને, એમ તો તમારે બોલવું નથી. એનો તો અત્યંત અભાવ છે. અષ્ટ સહસ્ત્રી છે એમાં યોગ્યતા બહુ સારો ક્લાસ છે. આપણે પ્રવેશિકા છે ને, પ્રવર્તન પ્રશ્નોત્તરમાળા મોટી પ્રશ્નોત્તર એમાં એ લીધું છે. અષ્ટપાવ આધારે યોગ્યતા ઉપર તો બહુ બેસ ચાલતું નથી હિન્દુસ્તાન વાળા બહુ, કેમકે જવાબ આપી પાસે તો યોગ્યતા પ્રમાણે હોતા હે. આત્મા કરતા હે તો બાતી નહીં, અને પ્રતિબંધ કારણ હે ઇસલિયે નહીં હોતા હે વો ભી નહીં, બસ આપ તો યોગ્યતા, બસ તત્ સમય કી યોગ્યતા, તત સમય કી યોગ્યતા. એ વખત ના ત્યાગીઓ, 50 વર્ષ પહેલાના ત્યાગીઓ અને વિદ્વાન પંડિતો બધા અંધારામાં, કોઈને કઈ ખબર નહી. એક ગાડીમાં દો કાર્ડ હોય નાયક તો બસ નાયક જ છે, નાયક નાયક જ છે. આમાં બધું આવી ગયું, આમાં ત્રિકાળી દ્રવ્ય થઈ પણ આવી ગયું અને એનું અવલંબન કરતા અનુભવ થયો એ પણ આવી ગયું. ધ્યેયપૂર્વક નહીં આત્મામાં સમાઈ ગયું. નાયક તો બસ નાયક જ છે, નાયક નાયક જ છે. આમાં બધું આવી ગયું, આમાં ધ્રુવ પણ આવી ગયું અને ઉત્પાદિત ધ્રુવતમ સત પણ આવી ગયું. આમાં અપરિણામી પ્રાયો અને પરિણામી પ્રાય બધું આમાં આવી ગયું. આમાં નિશ્ચયને આવ્યો, વ્યવહારને આવ્યો અને નિશ્ચય નહીં બેને મળવી તો પ્રમાણના બધું આમાં આવી ગયું. નાયક નમસ્ત નાયક બધું આવી ગયું. આ ક્રિટિકામાં આ ગાંધી નાયક તો નાયક જ, નાયક નાયકનો છે કે નહીં, ત્યારે કોનો છે નાયક કે કોઈનું નથી તો નાયક તો નાયક જ છે. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થઈ ગયો. નાયક નાયકનો છે એમાં નિશ્ચય પ્રગટ નહોતો થતો. આત્મા આત્માને જાણે છે એમાં નિશ્ચય પ્રગટ નહોતો થતો. એ અનુમાન હતો અથવા अथवा परोक्ष ज्ञान अप्रत्यक्ष ज्ञान नायक नायक एम करने पूर्ण विराम करता चटिका ये बात ना मुझे आमा बधु आवी गयो पछी के छे नीचे आनंद सजा આમાં શું આવ્યું કે આનંદ સર્ગાનો પ્રગટ થઈ ગયો. નાયક નાયક છે એનું ફળ શું આવ્યું? એ ફળની વાત કરી. નાયક નાયક છે તો કઈ ફળ આવવું જોઈએ કે નહીં? કે વિકલ્પ છે કે ના? વિકલ્પ ની ક્યાં વાત છે? ત્યારે શું થયું? આનંદ સહજાનંદ. આનંદ ને સહજાનંદ જયારે આવ્યું અનુભવમાં ત્યારે નાયક નાયક જ છે. નાયક નાયક જ છે એનું ફળ આનંદ ને સહજાનંદ. આનંદ અને પાછું સહજાનંદ એમ. સહજાનંદ એમ સ્વાભાવિક આનંદ નૈસર્ગિક આનંદ. આનંદ સહજાનંદ. નાયક નાયક છે ફળ શું? આનંદ સહજાનંદ. ત્યારે ઉપરનું વાક્ય પ્રૂફ થઈ ગયું, સાચું થયું. આનંદ આવે ત્યારે એ વાણી અને વાચ્ય બધા છે ત્યાં સુધી બધા વિકલ્પ છે. ગુરુદેવ પરમાત્મા હતા સ્વપ્નુભાઈ ગુરુને કે બાસ નાયક એક શબ્દમાં બધું આવી જાય છે. બાર નો સાર એમ આવી જાય છે. એમ એને સપનું હતું એક નાયક શબ્દમાં પૂરું જૈન દર્શન બાર નો સાર બરાબર છે. હા, જે સમય સારમાં છે ને આખર તો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવે છે, એ જ સંતોના જ્ઞાનમાં આવે છે. એમાં સંતોના જ્ઞાનમાં જ ના કહેવું છે ને, ભગવાનના જ્ઞાનમાં પણ નાયક જ આવ્યું છે એમ જ આવે. ઋષભદેવ ભગવાનના જીવધનીમાં આવે, ભગવાનમાં આવે ને જીવધનીમાં એ ગૌતમ ગણગરીથી જીવ એમાં આવે એમ પરંપરામાં જે જ્ઞાનીઓ થયા અને નાયક તો ઉસ્ક્રાયક છે. નાયક છું અને નાયક નાયક પણ જણાય છે અનુભવમાં આવે. પછી જ્ઞાયક તો જ્ઞાયક જ છે. પછી ફળ શું? આનંદ સ્થિતિ કઈ વર્ણન હૈ ઇસમે. ત્યાં પૂર્ણ કહ્યું નાયક નાયક જ છે આમાં બધું આવી ગયું. પૂર્ણ કહ્યું આનંદ સહજાનંદ. ત્યાં પૂર્ણ હો ગયા વાચિકા વાચ્ય. એક એક સમયની જ્ઞાનની પર્યાય સત છે. જ્ઞાનની મુખ્યતાથી વાત કરી છે પણ બધા ગુણની પર્યાય સત છે. એક એક સમયવર્તી પર્યાય સત છે એમાં આવી જાય છે. પણ મુખ્યપણે આત્માનો સાધારણ લક્ષણ જ્ઞાન છે અને જગતના જીવો જ્ઞાનથી સમજી શકે છે, શ્રદ્ધા ચારિત્રથી સમજી શકતા નથી. એટલે જ્ઞાનની મુખ્યતાથી વાત કરે છે, જ્ઞાનવાળી મુખ્યતાથી. એક એક સમયની જ્ઞાનની પર્યાય સત છે. સત છે એ કોઈથી ન હોય, પોતાથી હોય, સ્વયંસિદ્ધ હોય. સત છે એ સ્વયંસિદ્ધ હોય, નિરપેક્ષ હોય, એને હેતુ ન કોઈ કારણ ન હોય, એને સત કહેવામાં. એક એક સમયની જ્ઞાનની પર્યાય સત છે. હવે આગળ એ એક સમય જ્ઞાનની પર્યાય જે સત કહી એનું સામર્થ્ય કેટલું? પેલા સત સિદ્ધ કર્યું, એ જ્ઞેયથી પર જ્ઞેયથી નથી અને આત્માથી પણ નથી. એક સમયની જ્ઞાનની પર્યાય સ્વયંભૂ છે. હવે એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય એનું વર્ણન કરે છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં એક સમયના ઉત્પાદમાં એમ વેયમાં નહીં ને ધ્રુવમાં નહીં, જ્ઞાન ગુણ છે ધ્રુવ રૂપે છે, એ નહીં અને વેય થઈ એમાં નહીં પ્રગટ સત. એક એક સમયની જ્ઞાનની પર્યાયમાં એટલે ઉત્પાદમાં ક્રિયામાં નક્તિ ક્રિયામાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન છે. એમ કહેવા માંગે છે કે ભૂતનું ભવિષ્યનું અને વર્તમાનનું પોતાનું ને પરનું દ્રવ્યગુણ પર્યાયનું એક સમયમાં એવું જ્ઞાન વર્તે છે. ભૂતનું ભવિષ્યનું અને વર્તમાનનું લોકાલોક સો ને પર બધું ગણમાં આવી ગયું. એક સમયની જ્ઞાન પર્યાયમાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન છે. હવે ખુલાસો કરે છે એમ કહ્યું ને, એ જ્ઞાન છે. હવે એનો ખુલાસો કરે છે, એક જ્ઞાન, એ જ્ઞાન ભૂતનું સ્મરણ કરે એવું નથી, પરંતુ ખરેખર આ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન મોજુદ જ છે. એમ કે છે કે ભૂતનું જ્ઞાન કરવા માટે ભૂતકાળમાં જવું પડતું નથી, ભવિષ્યકાળનું જ્ઞાન કરવા માટે ભવિષ્યમાં જવું પડતું નથી, અને વર્તમાનનું જ્ઞાન કરવા માટે જ્ઞેયની સંગત થવું પડતું નથી. ભૂત ભવિષ્યને વર્તમાનના જ્ઞેયો જેટલા છે એની સન્મુખ થયા વિના એનું જ્ઞાન વર્તે છે. જ્યારે વર્તે છે ત્યારે સન્મુખ થવાનો પ્રશ્ન નથી. વર્તતું ન હોય તો સન્મુખ થવાનો પ્રશ્ન છે. આ છે એ અતિન્દ્રિય જ્ઞાનની વાત કરે છે. ઇન્દ્રિય જ્ઞાન સન્મુખ થાય છે જ્ઞેયની, એટલે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી પણ જ્ઞેય છે. અને અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય છે એ જ્ઞાનની તાકાત. કેમ કે અહીંયા સમ્ય જ્ઞાનની વાત છે, મિથ્યા જ્ઞાનની વાત નથી.
જ્ઞાન
અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાન હે, વો જ્ઞાન જો પ્રગટ હુઆ એક સમય કા, તો એક સમયની જ્ઞાનની પર્યાય સત છે એટલે નિરપેક્ષ કહી દીધું. એટલે કોઈનું અવલંબન નથી, સ્વયં સિદ્ધ નિર્વિષય છે. સત કઈ ને જ્ઞાનની પર્યાય, જે પંચાધ્યાય કરતા એ કહ્યું કે જ્ઞાનની પર્યાય સત છે. હવે એ પર્યાય સત છે તો એમાં ભૂત ભવિષ્યને વર્તમાન નું જ્ઞાન એમાં મોજુદ છે. એટલે ભૂતકાળમાં એને ઉપયોગ મૂકવો પડતો નથી, ભવિષ્યકાળ તરફ ઉપયોગ મૂકવો પડતો નથી, વર્તમાનમાં જ્ઞેય સન્મુખ થવું પડતું નથી. પણ એમાં ત્રણ કાળના પદાર્થોના ભૂત ભવિષ્યને વર્તમાનનું જ્ઞાન જે કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, એમ આ સાધકના શુદ્ધ જ્ઞાનમાં પરોક્ષપણે બધું એમાં વર્તે છે. એમ શબ્દાયો જ્ઞાનમાં વર્તે છે. ભૂત ભવિષ્યને વર્તમાનનું જ્ઞાન જ્ઞાનમાં થઈ રહ્યું છે, વર્તે છે, છે. ભલે પરોક્ષ અને પ્રત્યક્ષનો ફેર છે, પણ પરોક્ષપણે તો એ ત્રિકાળ વેતા છે. એક અપેક્ષા એ કેવળી છે, કેવળી પણ ત્રણ કાળ ત્રણ લોકને યુગપદ દ્રવ્યગુણ પર્યાયને જાણે છે. એમ શુદ્ધ જ્ઞાનીના જ્ઞાનમાં આ બધું વર્તે છે. વર્તે છે એટલે તૃપ્ત છે, વર્તે છે માટે તૃપ્ત તૃપ્ત છે. ભવિષ્યમાં મારું શું થશે એવી આકાંક્ષા નથી થતી, ઊંડાણથી એવો ભાવ આવતો નથી. ઉપર પરથી આવી જાય એ જુદો વિષય છે. વર્તે છે. જ્ઞાન મોજુદ જ છે. ઉમાર તો પહેલા બીજી લીટીમાં એક સમયની જ્ઞાન ક્રિયામાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન છે, જ્ઞાન છે, એનું જ્ઞાન છે. જ્ઞાનનું તો જ્ઞાન છે, આત્માનું તો જ્ઞાન છે, જ્ઞાનનું તો જ્ઞાન છે, પણ પર પદાર્થો લોકાલોક એનું પણ જ્ઞાન એમાં આવી જાય છે. એ સંબંધે નું પણ જ્ઞાન થઈ ગયું છે. ભૂત વર્તમાન ભવિષ્યનું કાળ સંબંધે પણ જ્ઞાન એમાં છે, વર્તે છે, થયું છે. એ વાત કરે છે હવે આગળ કે ખરેખર આ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન મોજુદ જ છે. હવે જો ભૂત ભવિષ્યનું જ્ઞાન મોજુદ છે, સમજાણું, એમાં કોઈ વખતે ઉપયોગમાં આવી જાય છે કે આ દિવ તીર્થંકર થશે, ચક્રવર્તી થશે, આ ગણધર થશે. વર્તી રહ્યું છે એમાં ઉપયોગ જો એ વખતે લાગી ગયો તો જે જે જ્ઞાનમાં હતું લબ્ધરૂપ એ ઉપયોગમાં આવી જાય છે. એટલે હતું જ એનું જ્ઞાન થયું છે, નવું તો થયું નથી, હતું જ એનું ઉપયોગાત્મક થયું. એને દ્રવ્ય નહીં કહેવાય, અને એ દ્રવ્ય નહીં કઈ છે બરાબર યથાર્થ શ્રીમદ નાથમાં શ્રીમદ રાજચંદ્રજીને આ પ્રકારે વિશિષ્ટ પ્રકારનું ક્ષોભ્રમ જ્ઞાન ધોકા ભવિષ્યની પર્યાય એ કહેતા વાંદરાને કહ્યું. અંબાલાલભાઈના ધર્મપત્નીને કહ્યું અને અમદાવાદમાં જુઠાભાઈ ઘરેભાઈ એ નામ જુઠાભાઈ છે, અમદાવાદમાં મિલ માલિકના દીકરા હતા. અમદાવાદ પોતે ગયા ત્યારે એમ કહ્યું કે જુઠાભાઈ લે છે એને આપણે મળવા જવું છે. એ તો મિલ માલિકના દીકરા છે મોટા, એને જ આપણે મળવું છે. ગયા કોઈ દિવસ જુઠાભાઈ ને જોયા નતા, એ તેમ જુઠાભાઈ શ્રીમંત જોયા નતા. બેલ મારી અંદર દરવાજામાં ગયા, તમારું નામ જુઠાભાઈ બેઠા. પછી ખાનગીમાં એને કહી તમે ભૂતકાળમાં એક વખત અમારા ધર્મપત્ની કહી, એટલે ભૂતને ભવિષ્યનું જ્ઞાન મારું કહેવાનું આશે દ્રષ્ટાંત આપીને એમ સૂચવવું છે કે જ્ઞાન તો મોજુદ હતું, ઉપયોગાત્મક કોઈ વખતે થઈ જાય. આ વાત મને માવજીભાઈ કરી, માવજીભાઈએ કેટલીક વાત શ્રીમદની મને ઘણી કરી, કેમ કે એ શ્રીમદના ખાસ પૂજાઈ. બીજું જવલબેન ને શ્રીમદના ધર્મપત્ની જબકબેન અહીંયા આપણે વ્યાખ્યાનમાં આવતા હતા, એની પુત્રી, એની પુત્રી વ્યાખ્યાનમાં આવતા શ્રીમદના પુત્રી, અને મને એમના શ્રીમદના કાગળો પણ એને બતાવ્યા હતા. અને એ એમ કહેતા હતા કે મને કોઈનું વાંચન ગમતું નથી, લાલુભાઈનું વાંચન ગમે છે. એની પુત્રી શ્રીમદ એટલે એમના પરિચયમાં એ બહુ હતા માવજીભાઈ, એમની પુત્રીના પરિચયમાં અને એ આખા સર્કલમાં બહુ પરિચયમાં. એમાં ઘણી વાતો એણે એને મને કરી. એમાં આ વાત જુઠાભાઈ કરી, બીજી ઘણી વાત કરી, ઓરવાના પોરભાઈ સંબંધે કરી હતી, ઘણી વાતો કરી હતી કે પોતે આનંદ બિંદીનો જીવન ભૂતકાળ આ યશોવીજી હતા ઓળખાય એ પણ વાત કરે છે એમ ભૂતકાળ અને ભવિષ્યનું કહેવાનો મારો આશય કે દ્રષ્ટાંત આપણે લેવું છે એમાં શું હોય તો કેવડી જાણે આપણે કઈ એની અંદર ઊંડા ઉતરવાની જરૂર નથી પણ ભૂત ભવિષ્ય ને વર્તમાનનું જ્ઞાન જો મોજુદ છે છે તો કોઈ વખતે ઉપયોગમાં આવી જાય છે એટલે જ્ઞાનની તાકાત અચિંત્ય છે જ્ઞાનની તાકાત અચિંત્ય છે કેમ જણાઈ જાય છે એનો હું ન્યાય આપું છું કે જ્ઞાનમાં જો મોજુદ છે તો ઉપયોગમાં આવી જાય કોઈ વખતે બધું ઉપયોગમાં આવી જાય તો કેવળ જ્ઞાન થાય તો ઉપયોગમાં નથી આવતું બધું નથી આવતું સંધ્યાજી કોઈ કોઈ વખતે કોઈ વાત ઉપયોગમાં આવી જાય આહા ભવિષ્યની વાત આવી જાય ભૂતકાળની વાત પણ આવી જાય એટલે છે તો ખરો બધું હતું એનું જ્ઞાન થાય છે અને બધું જ્ઞાન થાય તો કેવું જ્ઞાન થઈ જાય અને ઉપયોગમાં કઈ ના આવે હું તો બને નહીં બધું પણ ના આવે ને થોડુંક આવે થોડું ના આવે એ તો યોગ્યતા અનુસાર આવ્યું ને યોગ્યતા યોગ્યતા શબ્દ આવ્યો ને એને કઈ ખબર નથી કે યોગ્યતા અકર્તા નો દ્યોતક છે યોગ્યતા અકર્તા નો દ્યોતક છે એની કરતા બુદ્ધિ છે એટલે યોગ્યતાની ખબર ના પડે બધું આવે તો કેવડી થઈ જાય
કઈ નહીં આવે એવું એવું પણ નથી
નવું નથી થોડું આવે થોડું એ પણ જ્ઞાનનું વિશિષ્ટ પ્રકારની કોઈ નિર્મળતા છે જ્ઞાનની પર્યાયની તથા પ્રકારની નિર્મળતા હોય તો ઉપયોગાત્મક થાય એવી નિર્મળતા નો હોય ને જ્ઞાની હોય તો ઉપયોગાત્મક ન થાય એ બધું એમાં બહુ વિશાળ છે જ્ઞાનમાં તો બધાને ત્રણેય કાળનું ખોળાઈ ગયું ચાલી ગયું છે પણ બધાને ઉપયોગાત્મક થાય એવું ન હોય કોઈને એવું જ્ઞાનની પર્યાયની નિર્મળતા હોય તો ઉપયોગાત્મક થઈ જાય બેઠા હોય ને અવધિ જ્ઞાન તો ઉપયોગ મૂકે ત્યારે આવે આમાં ઉપયોગ મૂકવાની અપેક્ષા નથી કર્મ ના કારણે અટકે છે કે પ્રાણ નિમિત્ત નથી પ્રતિબંધ કારણ છે એવું તો કોઈ જવાબ દેતા
નથી
યોગ્યતા યોગ્યતા અનુસાર આનંદ ભોગવી લે છે શબ્દ યોગ્યતા આનંદ સાગર માં એકાગ્ર થાય જેટલી યોગ્યતા હોય એટલો આનંદ ભોગવી લે છે સાધક અવસ્થામાં એમ કહ્યું પછી જવાબ योग्यता बस डाल देते हैं, मेरे जवाब को डाल देते हैं।
इसके बाद क्या बोले कुछ?
क्या बोले?
देवता भी जाए जिसकी मौत नहीं है। यही साचा जवाब है।
ત્રણ કાળનું જ્ઞાન વર્તે છે પણ એમાં જેનું ઉપયોગાત્મક થવાનું હોય એનું થાય, એમાં એ અવધિ જ્ઞાન મૂકે તો થાય, એ જુદો વિષય ને આ મતિ જ્ઞાન ની વાત જુદી છે। હા, અવધિ જ્ઞાન માં તો પૂછે તો મૂકે, અવધિ જ્ઞાન જોઈ દઈએ તરફ। એટલે જ કહ્યું કે જ્ઞાન માં બધું હોય, ભૂત ભવિષ્ય વર્તમાન ઉપયોગાત્મક થવાનું, એ તો જે કાળે જેનું થવાનું
હોય
એકદમ એક ઉપયોગાત્મક આવે। બધા જ્ઞેયોનું જ્ઞાન વર્તે છે પણ ઉપયોગાત્મક બધાનું ન થાય, કોક કોક નું થાય, કોઈ સમય આવે કોઈ સમય આવી જાય, બસ એ જ ઉપયોગ મૂકવાની જરૂર નથી એમાં, જે જાય છે।
ઉપયોગ મૂકવો પડે
એ અવધિ જ્ઞાન ન હોય, આમાં ન હોય, આમાં ન હોય, આ તો સહજ વિચારની સ્ફૂર્ણામાં આવી જાય તો આવી જાય બસ। કે મેં એ જ કહ્યું કે જેનું આવવું હોય એટલું આવે બસ, આ કઈ ઉપયોગ મૂકવાની ક્યાં વાત છે, તો અવધિ જ્ઞાન મૂકે, આ તો સહેજ આવવું હોય એટલું આવે ઉપયોગ।
ખુલાસો બહુ સરસ, બહુ અચ્છા। ગે કે આધીન નહીં હૈ જ્ઞાન, ઓર ગે ભી જ્ઞાન મેં આવે એસા થોડી હૈ,
નહીં હૈ, હા,
ગે ભી જ્ઞાન કે આધીન
નહીં હૈ, નહીં હૈ, સબ સ્વતંત્ર હૈ, યોગ્યતા એક એક સમય કે પર્યાય કી યોગ્યતા। ખરેખર આ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન બધું જ છે, ત્યાં સુધી આવ્યું, પછી આગળ જ્ઞાનમાં જ્ઞાયક જ્ઞાન જ જણાય છે, જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે, સ્વસંબંધી નું કે પર સંબંધી નું, પણ જણાય છે શું કે જ્ઞાન જણાય છે એમ, જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે એ યથાર્થ વાત છે। જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન છે, જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન છે, જ્ઞાનમાં જ્ઞાન છે શેનું કે ભૂત ભવિષ્યનું, જ્ઞાનમાં જ્ઞાન છે કે શેનું કે ભૂત ભવિષ્યનું જ્ઞાન છે, માટે એને ભૂત ભવિષ્યનું અવલંબન નથી, છે માટે એને અવલંબન નથી, વર્તે છે ભૂત ભવિષ્યનું જ્ઞાન એમાં વર્તે છે। જેમ કેવળીમાં કેવળ જ્ઞાનમાં ભૂત ભવિષ્યનું જ્ઞાન વર્તે છે એમ ભૂત જ્ઞાનમાં વર્તી રહ્યું છે, પરોક્ષ અને પ્રત્યક્ષનો ફેર છે બસ એટલું વર્તે છે। આજે ખુલાસો બહુ એવો ઉપયોગાત્મક થાય છે, બેસી જાય, થોડું આવે છે થોડું નથી આવતું એનું કારણ શું, ભૂત ભવિષ્યનું અવલંબન નથી, જ્ઞાનનું જ્ઞાન વર્તે છે માટે એનું અવલંબન નથી, જ્ઞાનમાં સમસ્ત જ્ઞેયનું જ્ઞાન મોજુદ જ છે। હા હા, જોયું સમસ્ત જ્ઞેયો આવી ગયા, સ્વ પર બે લોકાલોક બધું આવી ગયું, જ્ઞાનમાં સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન મોજુદ જ છે એમ। એમાં ખૂબી છે કે જ્ઞાન જ્ઞેયોને જાણે છે એમ નથી, જ્ઞાનમાં સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન મોજુદ જ છે એમ, છે વર્તી રહ્યું છે, માટે એને જ્ઞાનને જ્ઞેયોનું અવલંબન લેવાની જરૂર નથી, જ્ઞેયોનું જ્ઞાન વર્તે છે પછી જ્ઞેયનું અવલંબન લઉં તો જ્ઞેયનું જ્ઞાન થાય એમ નથી, જ્ઞેયોનું જ્ઞાન વર્તે છે માટે જ્ઞેયનું અવલંબન નથી એને, જો જ્ઞેયનું જ્ઞાન વર્તું ન હોય તો જ્ઞેયનું જ્ઞાન જ્ઞેયનું અવલંબન લઈને જ્ઞાન કરવું જોઈએ છે। એક આત્માને જાણ્યો બધું જાણ્યું, કઈ બાકી નથી, વિષયનો પ્રતિબંધ દૂર થઈ ગયો.
અને બેઝિક જ્ઞાનતર કરવાની જરૂર નથી,
જરૂર નથી.
બધું
જ્ઞાન છે, પછી જ્ઞેને જાણું, આ જ્ઞેને જાણું, આ જ્ઞેને છોડવું, એ ક્યાં રહ્યું? એ તો ઇન્દ્રિય જ્ઞાન નો ધર્મ છે, અતિન્દ્રિય જ્ઞાન નો ધર્મ નથી. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞે થી જ્ઞાન કરતા, એ તો જ્ઞાન જ ક્યાં છે? એ જ્ઞે છે. જ્ઞાનમાં સમસ્ત જ્ઞેયનું જ્ઞાન બધું જ છે, માટે એને જ્ઞાનને જ્ઞેયનું અવલંબન લેવાની જરૂર જ નથી. અને જ્ઞાન કોઈનું પણ અવલંબન લેતો જ નથી, એવું જ જ્ઞાનનું સ્વરૂપ છે. સ્વયં સિદ્ધ નિરાલંબી જ્ઞાનનો સ્વભાવ, જેમ જ્ઞાયકનો સ્વભાવ નિરાલંબી, એમ જ્ઞાયક આશ્રિત જ્ઞાન પ્રવૃત્તિ એ પણ નિરાલંબી, એને કોઈનું અવલંબન નથી. દ્રવ્યને કોઈનું અવલંબન નહીં, અને પર્યાયને પણ કોઈનું અવલંબન નથી. તો પરાધીન કહેવાય. કેવળ જ્ઞાન જેવું જ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે. જોયું આપણે જે વાત કરી એ આવી ગઈ. આ નીચેનું મેં વાંચ્યું નતું, અને વાંચેલું હોય તો યાદ નથી, એને ઉપયોગાત્મક લઈને હું કહેતો નતો, પણ આવી ગયું નીચે. જો પરોક્ષ અને પ્રત્યક્ષ કેટલું જ ફેર, બાકી કેવળ જ્ઞાન જેવું જ, એટલે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય છે સ્વરે, પર એમ શુદ્ધ જ્ઞાનમાં સ્વરૂપ પણ એવું છે. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળનો એક નાતા થઈ ગયો છે. આ જે બોલ છે ને, એ જ્ઞાનના સામર્થ્યો છે. પ્રગટ થયેલું જે જ્ઞાન છે શુદ્ધ જ્ઞાન, એનું સામર્થ્ય કેવું છે? સામર્થ્ય બતાવવા આખો ન્યાય આવી ગયો છે. કેવળ જ્ઞાન જેવું જ શુદ્ધ જ્ઞાન છે. હા હા હા, એને કેવડી થઈ ગયો હોય કે આ કેવડી જ થઈ ગયો હોય, એ કેવું છે? જ્ઞાનના સામર્થ્યની વાત કરી છે. કેવું જ્ઞાન જેવું જ શુદ્ધ જ્ઞાન છે. કેવું જ્ઞાનમાં લોકો જણાય છે, ખોળાઈ ગયા છે, જ્ઞેયોને પી ગયું છે જ્ઞાન, એમ આ જ્ઞાનમાં જ્ઞેયોને પી ગયું છે, મોજૂદ જ છે. જ્ઞાનના સામર્થ્યની વાત સારી છે, એમાં ઘણો ખુલાસો આ જાય છે. પંચાધ્યાય કરતા જ્ઞાની જબરજસ્ત શાસ્ત્ર છે. અનુભવ પૂર્વક એને તર્ક, અનુમાન, આગમ, અનુભૂતિ બધી વાતચીત કરી છે. જ્યાં જરૂર પડે એ અનુમાન, જરૂર પડે તો તર્ક, જરૂર પડે તો આગમ, જરૂર પડે તો અનુભવ, બધી વાત એને મેળવી લખી છે. બહુ સાચું મને તમે યોગ્યતા શબ્દ ચમત્કારી છે. લોકોને ભલે એના ઉપર કઈ યોગ્યતા, દસ સમયની યોગ્યતા,
નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટે એમાં, અને કર્તવ્ય બુદ્ધિ છૂટે,
બે બુદ્ધિ છૂટી. નિમિત્તે થાય તો બુદ્ધિ છૂટે પહેલી, અને પછી કરતો તો બુદ્ધિ છૂટે. ઉત્પાદ સત્ય વ્યય સત એ જ વાત છે. પર્યાય સત્ય બેસે પર્યાય નો સટકાર પર્યાય થી થાય છે, બહુ હારી જાય. જ્ઞાની મળે, જ્ઞાની ની વાત ઉપર ધ્યાન ખેંચાય, જ્ઞાની પર વિશ્વાસ પણ નહીં. 100% વિશ્વાસ, આંગળો વિશ્વાસ ઉભી દેવો. પરીક્ષા કરવી કે જ્ઞાની છે, પછી જે જ્ઞાની કે બરાબર, રાત હોય ને દિવસ કે, દિવસ હોય ને રાત કે, પ્રમાણ હોય છે. જ્ઞાનના સામર્થ્યની વાત બહુ સારી છે. જ્ઞાનનું સામર્થ કેવું છે? શુદ્ધ જ્ઞાનનું એનું સામર્થ્યનું આજે સ્વરૂપ સારું વિશેષ પણ છે. આત્માના જ્ઞાન નું આત્મા કરતા કેમ કે જ્ઞાન સત્ય કરતા મને આવતું હતું એનું પ્રૂફ. કાલે અકર્તા એ વાત બહુ સરસ, ચારે બાજુ બહુ સરસ એ સાંભળી શકે તો ટેપમાં કે આમાં ગમે એમ બહુ સારું, ખૂબ ખુલાસ આવ્યો છે. ઉપરથી ઉપરથી છે, કોઈ શાસ્ત્ર લીધો નહોતું અને શરૂ કરી દીધું. આવ્યા ભાઈ આગલે દિવસ સાંજે બહુ ખૂટાણ એટલે આવ્યા. પક્ષ આવી જશે પછી પક્ષાથી ક્રાંત થશે. અહીંયા સુધી શબ્દ બોલ્યો ટેપમાં છે. અને જેને જેનાથી લાભ થયો હોય એની પ્રશંસા આવ્યા કરતી એ શાસ્ત્ર, એ અધિકાર, એ ગાથા કુદરતી જ આવે. એવો અધિકાર છે, ચોખ્ખો અધિકાર,
ચોખ્ખો બહુ ચોખ્ખો
સ્પષ્ટ અધિકાર. સામાન્યમાં વિશેષ નો અભાવ છે. જીવમાં અજીવ નથી, જીવમાં અજીવ નથી, જીવમાં અજીવ નથી, એક જ વાત કરે છે.
ધૂન ધૂન છે, એક જાતની
ધૂન